આજે આપણે 21 જુલાઈ 1914ની પ્રાર્થના જોઈ રહ્યા છીએ. એ વખતે માતાજી વહી પ્રાર્થના જણાવે છે. જિંદગીમાં જનોની તોફાનો થઈ રહ્યા છે, આંધીઓ નિર્માણ થઈ રહી છે, જીવનમાં કસોટીઓ નિર્માણ થઈ રહી છે ખૂબ જ મોટા પ્રમાણમાં. અને આવી વખતે બીજું કંઈ કરાય એમ નથી. હે પ્રભુ, તમારી ચેતના સાથે એકરૂપ થઈને શાંત રહીને ધીરજથી ખમી લેવાનું હોય છે. સંસ્કૃતમાં એક શ્લોક છે કે ખૂબ જ જોરદાર વાવાઝોડું ચાલતું હોય ત્યારે મોટા મોટા વૃક્ષો મૂળ સમેટ ઉખડી પડે છે, ઉખડીને ફેંકી દેવામાં આવે છે. અને એકાદા જંગલમાંનો નાનકડો ઘાસનો છોડ એને તોફાન ફેંકી શકતો નથી, કારણ જેમ તોફાન વધે છે ને નમી જતું હોય છે, પાંદડા નમી જતો હોય છે, નમી જાય છે એના કારણે તોફાન એને કંઈ કરી શકતો. ખરેખર એ છે કે જ્યારે પણ જિંદગીમાં સંકટ હોય એની સામે અહંકારથી ટટ્ટાર થઈને શિંગડા ભરાવવાનો પ્રયત્ન કરાય નહીં. એમ કરશો એટલે ઉખાડીને ફેંકી દેશે, નક્કી છે તમારું મોટા ઝાડના જેમ. એના કરતા પ્રભુની શરણાગતિ કરો. પ્રભુને કે પ્રભુ તમારી જે ઈચ્છા હોય થવા દો અને શાંત બેસો, સહનશીલતા ધારણ કરો અને ખૂબ જ આંતરિક વિવેકથી જ વર્તવાનો પ્રયત્ન કરો. શાંતિ કોઈ પ્રશ્ન નથી, એ રીતે શાંતિથી વર્તી રહ્યો તો એ વાવાઝોડું આજે ને તો આવતીકાલે ચાલી જશે. ખરેખર એ વાવાઝોડું આપણને શીખવવા માટે એ શીખવવામાં આવે છે. આવા અનેક વાવાઝોડા ફૂંકાશે પણ તમારે તો આંતરિક ચેતનામાં રહેતા શીખવું છે. વાવાઝોડાથી હલબલી જાઓ તમે, અહંકારમાં જઈને બેસી જાઓ, ખોટી વસ્તુ છે. અહંકારનો નાશ કરવા માટે જ આ બધું થતું હોય છે. અહંકારને પગલે પગલે ખાતરી આપવામાં આવે છે તારામાં કોઈ તાકાત નથી, આની સામે ટકી શકે એવું. આપણો અહંકાર પાછો એને ઉભો થઈ જાય છે. અહંકાર ખરેખર રમકડું છે, એક બમણ છે. વિશ્વની શક્તિનો જે પ્રવાહ વહી રહ્યો છે એમાં વચમાં એક બમણ નિર્માણ થાય, ત્યાં એક ગોલ ગોલ આકાર નિર્માણ થાય, એને એમ લાગે કે હું સ્વતંત્ર છું, આટલો બધો પ્રવાહ વહી રહ્યો છું, હું સ્થિર છું. એટલે ભ્રમ હોય છે. એ તો હવા વહે છે, તે બમણ ક્યાં ક્યાં થઈ જાય, પાછું ઢસડાઈ જાય છે, ધોવાઈ જાય છે. એવું અહંકારમાં રહીને કોઈ રિએક્શન ના આપવી, આંતરિક રીતે આપણે શીખવું પડશે. કેટલું અપમાન થતું હોય, બીજી કડવી પરિસ્થિતિ હોય, આ કુટુંબમાં થતી હોય ઘટના હોય કે સમાજમાં થતી હોય, તમારા વ્યવહારમાં થતી હોય, ધંધામાં થતી હોય, આંતરિક રીતે અંદર થતી હોય, આપણી અંદર સાધનામાં કોઈ વખત અહંકાર કરવો નહીં. કે છે કે જે સૌથી માણસ સુધી કોણ એ એમ કે મારે ઊંચો તો નીચે જ છે ભાઈ, તું મોટો તું મોટો ભાઈ, હું નાનો જ છું ભાઈ, એવી રીતે રહે ને. એને એને કોઈ બહુ તકલીફ ન થાય. તકલીફ કોને થાય છે? આમ વળદીને સામે જતો હોય ને એને તકલીફ થવા માંડે. આ સાધનામાં પણ આ વાત સાચી છે. જેટલું નમ્ર બનશો એટલી ધંજાવાતો તો વહેતા જ રહેશે, સહન કરવું પડશે. આપણે આપણા કર્મોના પરિણામ જી કહે છે ભોગવવું પડશે આપણે, પણ એ ઓછા તકલીફમાંથી પસાર થઈ જશે. હવે 21 જુલાઈ 1914 માતાજીની જે અનુભૂતિ છે, અતિશય ગૂઢ અનુભૂતિ છે. માસ્ટર એટલે તમને સમજાવશે કે ઓ આવું હોઈ શકે, આવો અનુભવ આવે. પણ ખરેખર માતાજીનો અનુભવ આવ્યો છે અને બહુ વાસ્તવિક અનુભવ છે અને એમાં ઘણી નવી નવી વસ્તુઓ આપણને સમજાવવામાં આવી છે. પાટીલજીને સમજાવવામાં આવી છે, એ દ્વારા આપણને પણ સમજાવવામાં આવી છે. જુઓ શું કે છે, અને શરીર શરીર રહ્યું નહોતું, કોઈ સંવેદન રહ્યું નહોતું. માતાજી શાંત થઈ ગયા છે એ વખતે સ્થિતિ, માત્ર પ્રકાશનો એક સ્તંભ હતો. સામાન્ય રીતે જ્યાં શરીરનો મૂળાધાર હોય છે ત્યાંથી ઉપર ચડતો ચડતો એ જ્યાં સામાન્ય રીતે મસ્તિષ્ક હોય છે ત્યાં સુધી પહોંચી જતો હતો, અને ત્યાં આગળ ચંદ્રના બિંબ જેવું બિંબ રચતો હતો. ત્યાંથી પછી એ સ્તંભ ઉપર ચડતો ચડતો મસ્તકથી ખૂબ ખૂબ દૂર ઉપર ચાલ્યો ગયો અને પ્રચંડ સૂર્ય રૂપે ફેલાઈ ગયો. ખૂબ જ ચહળતા અને અનેક રંગોવાળા એમાંથી પછી આખી પૃથ્વીને ઢાંકી લેતા સોનેરી પ્રકાશથી વર્ષા થઈ રહી. એક અનુભૂતિ આવે છે અને બીજા આગળ ચાલુ છે. આ પહેલો તબક્કો છે. માતાજી શાંત ધ્યાનમાં બેઠા હતા, એમને અનુભવ આવ્યો. કરોડ રજ્જુનો નીચલો ભાગ જેને હોય છે જેને કહેવાય છે મૂલાધાર, ત્યાંથી એક પ્રકાશનો સ્તંભ ઉપર ચડી રહ્યો હતો કરોડ રજ્જુ મારફત. આપણા યોગશાસ્ત્રમાં કહેવાય છે કરોડ રજ્જુની અંદર સુષુમ્ના નાડી છે. સુષુમ્ના શબ્દનો અર્થ છે સુતેલી નાડી, જે હજી જાગૃત થઈ નથી, પોતાની ક્ષમતા હજી જીવનમાં પ્રકટ કરતી નથી, એવી એક નાડી છે એને સુષુમ્ના નાડી કહેવામાં આવે છે. એ સુષુમ્ના નાડીથી જ્યારે ચેતના ઉપર ચડે છે ત્યારે પ્રકાશ દેખાવા માંડે છે. પ્રકાશમય ચેતના હોય છે એને કહેવાય છે કુંડલીનું જાગરણ. કુંડલીની આપણી વ્યક્તિગત શક્તિ છે, વ્યક્તિગત ચેતના શક્તિ છે, એને કુંડલીની કહેવામાં આવે છે. એને કુંડલીની એના માટે કહેવામાં આવે છે કે એ જ્યારે પ્રવાસ કરે ત્યારે સંકલ્પમાં પ્રવાસ કરતી હોય છે, ઉમરિયા ખાતે કચ્છ ઉપર જતી હોય છે. કુંડલ કુંડલ વર્તુળા ખાતે ઉમરિયા ખાતે કચ્છ જવી જતી, સ્ફેરિકલ જેને કહે છે, સ્ફેરિકલ છે ને વર્તુળ કેમ ચડતો હોય ઉપર, એ રીતે ઉપર ચડતી હોય છે, એને કુંડલ કહેવાય છે. એને એને એ રીતે ઉપર ચડતી હોય છે ઉમરિયા ખાતી, એટલે એને કુંડલીની કહેવામાં આવે છે શક્તિ. અને મૂળાધારની અંદર રહેલી છે જ્યાં રહીને આપણે ભૌતિક જીવન જીવતા હોય છે. એમ કહે છે કે એ ભૌતિક જીવનમાં ત્યાં સુતેલી અવસ્થામાં હોય છે, વિકાસ પામેલી હોતી નથી. પ્રતિક તરીકે એમ વર્ણવવામાં આવે છે કે સાડા ત્રણ કુંડાળા કરીને સૂતી હોય છે, એ ઉલ્લેખ કરવામાં આવે છે. નાગના આકારની છે, સાડા કુંડાળા કુંડાળા કરીને એ સૂતી હોય છે. સાડા કુંડાળા એટલે એવું છે કે આપણા ત્રણ શરીરમાં જ વપરાતી હોય છે, ચોથા શરીરમાં ચોથી ઠેકાણે બહુ નજીક જતી હોય છે. એટલે સાડા ત્રણ ભૌતિક શરીરમાં એ ચેતના કામ કરતી હોય છે, એટલે આપણે જીવતા છીએ ભૌતિક શરીરમાં. ચેતના ઇલેક્ટ્રિસિટી તરીકે કામ કરે છે, ફિઝિકલ ફિઝિયોલોજિકલ ઇલેક્ટ્રિસિટી શારીરિક વિદ્યુત તરીકે આપણા શરીરમાં એ કામ કરતી હોય છે. બીજી છે આપણી શરીરની વિદ્યુત, જેનાથી આપણું બ્રેન ચાલતું હોય છે, આપણે વિચાર કરતા હોય છે, ભાવના અનુભવતા હોય છે, બ્રેનમાં જે ઇલેક્ટ્રિસિટી બનતી હોય છે 20 વોલ્ટની હોય છે, 20 વોલ્ટની હોય છે. એને કારણે બીજા કોઈને શોક લાગે નહીં, પણ સાધના કરતા કરતા જો એ ઇલેક્ટ્રિસિટી ઉડી જાણકારી કરે ને તો ધક્કો લાગે સામે વાળ માણસને. અમને એક અનુભવ છે મારો આવ્યો છે, અમે સિલ્વા માઇન્ડ કંટ્રોલમાં અમને શીખવી રહ્યા હતા કે વેવમાં જવું, અલ્ટ્રા વેવમાં જવાનું. એમ કે છે અલ્ટ્રા વેવમાં જવાનું, એટલે આપણે ગામા વેવમાં હોય છે, ગામા ઇલેક્ટ્રિસિટીમાં હોય છે 10 વોલ્ટના, એને આપણે 3-4 વોલ્ટ પાંચ ઉગવાનું છે, ઇમરજી હોય છે. જ્યારે એકદમ શાંત મન હોય છે ને ત્યારે આપણે આલ્ફા વેમાં હોય છે, ત્યારે ઓછી ઓછી દબાણની ઇલેક્ટ્રિસિટીમાં આપણું કામ બધું ચાલતું હોય છે. આપણે સુતા હોઈએ ત્યારે આલ્ફામાં જતા હોય છે, આપણે શાંત હોય. હવે એ પ્રમાણે આલ્ફામાં જવાની અમે પ્રેક્ટિસ કરાવી હતા, ધીમે 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 ત્યાં પછી વચમાં રિસેસ કરવા માંગીએ છીએ. મારા પડખીભાઈ બેઠા હતા, એને કઈ વસ્તુ માંગી મને પડખી સામે હાથમાં અકડે વકડીને આપી. એ લેવા ગયો ને સો મહા એના હાથમાં સ્પાર્ક અને એટલો બધો જોર ઝટકો લાગ્યો એકદમ એને કે આમ એકદમ ઝટકીને ઉભો રહી ગયો. મેં બી તમે અડતા નહીં થોડી વાર દિવસ મેં વસ્તુ નીચે મૂકી દીધી, તમે લઈ ગયા વસ્તુ. પણ આટલી ઇલેક્ટ્રિસિટી નિર્માણ થાય છે, મેં તો એકચ્યુઅલ સ્પાર્ક જોયા ના, એને ઝટકો લાગતો જોયો અને સ્પાર્ક પડતો જોયા મેં. સ્પાર્ક બોડીમાંથી સ્પાર્ક પડ્યા, એટલી ઘણાદળની હીટ ઉઠી જાય છે વખતે સ્પાર્ક પડતો જશે. બધી આપણી જનરલી નોર્મલ કન્ડિશન જ્યારે આપણે ગુસ્સો કરતા હોય છે ને આપણી આપણી જે ઇલેક્ટ્રિસિટી એનો વોલ્ટેજ વધી ગયું હોય 1500 વોલ્ટ સુધી થતી હોય. તમે જુઓ શરીરમાં ફડફડાટ થતો હોય, એકદમ શરીરમાં ગરમી લાગતી હોય છે, એ ગુસ્સાને કારણે હોય છે. જેમ મન શાંત થશો ત્યારે વોલ્ટેજ ઘટતા જશે. મન એ આપણું સ્ટેબિલાઇઝર જેવું કામ કરે છે. મન જેટલું શાંત રાખશો એટલે સ્મૂથલી આપણી ઇલેક્ટ્રિસિટી શરીરમાં કામ કરતી હશે. જ્યારે ધ્યાનમાં પણ ઉતરીએ છીએ ત્યારે પછી આપણા જે આપણી કુંડલી શક્તિ છે, આપણી ઇલેક્ટ્રિસિટી છે, બોડી ઇલેક્ટ્રિસિટી જેના પર આપણે જીવતા હોઈએ છીએ એ વધારે કામ કરવા લાગી છીએ. તો એ પહેલાં એક ભૌતિક શરીરમાં કામ કરતી હોય છે, એ એક કુંડાળું. પછી આપણા સૂક્ષ્મ શરીરમાં જેમાંથી આપણે વિચારો કરીએ છીએ, ભાવનાઓ અનુભવીએ છીએ, બીજું શરીર છે, બીજું કુંડાળું. એમાં એ લોકો કરે કે ભાવનાનું શરીરનું બીજું ગુંડાળુનું, વિચારોનું શાંત વિચારોનું ચિંતન કરવાનું ત્રીજું ગુંડાળું. કોઈ ભૂલે ચૂકી ધ્યાનમાં પ્રવેશે છે એ ચોથું અર્ધું ગુંડાળું. સામાન્ય માણસની ચેતના 3.5 કુંડાળામાં 3.5 વિટાળા કરી કુંડલી સુતી હોય છે. વર્ણન સિમ્બોલિક વર્ણન છે. મૂળ છે કે આપણી ચેતના ભૌતિક શરીરમાં જીવતી હોય છે, આપણા ભાવનાઓમાં જીવતી હોય છે, આપણા વિચારોમાં જીવતી હોય છે. કોઈક કોઈક વખત ધ્યાનમાં પ્રવેશી જાય છે ત્યાં જીવવા માંડે છે. આ 3 ક્ષેત્ર એના એ રીતે સૂચિત હોય છે. જ્યારે એ ચોથા પરિણામમાં પ્રવેશે છે, ધ્યાનમાં પ્રવેશતી હોય છે, એ વખતના અનુભવો શરૂ થાય છે. એ વખતે ધીમે ધીમે એ ચોથો પ્રવાહ આપણા ઉર્જાનામાં પ્રગટ. આપણું ભૌતિક જીવન એ આપણા મૂલાધારમાં હોય છે, આપણું ભાવનાત્મક જીવન એ હોય છે આપણા સ્વાદિષ્ટાન કેન્દ્ર હોય છે, નિત્ય બીજું કેન્દ્ર, અને આપણા વૈચારિક જીવન હોય છે એ ત્રીજા કેન્દ્રમાં મૂલાધાર એ મણિપુર કેન્દ્રમાં હોય છે એમ કે છે. આ 3 કેન્દ્રમાં જ આપણી આ સરે કોઈ 7 મજલાની લિફ્ટ હોય પણ કોઈ પ્રોબ્લેમ થતી હોય છે, પછી 3 લિફ્ટ ચલાવતી હોય છે, લિફ્ટ ચાલતી હોય છે, એવી સ્થિતિ આપણી છે. ઉપરના 4th, 5th, 6th, 7th મજલામાં લિફ્ટ જતી નથી આપણી, એવી સ્થિતિ હોય છે આપણી સામાન્ય રીતે. જ્યારે પછી લિફ્ટ ધ્યાનના દ્વારા શક્તિ મળતી જાય છે, ઉપરનું એક કેન્દ્ર ખુલતું જાય છે, એમાં આપણી લિફ્ટ ઉપર ચડતી જાય છે 4th મજલે, પછી 5th મજલે જાય, 6th મજલે જાય, 7th મજલે જાય, ઉપર જતી જાય છે. કુલ મજલાઓ તો 16 છે. આપણે કેટલું પ્રગતિ કેટલી ઓછી છે ધ્યાન આપણું. કુલ 16 મજલા છે. આપણા શરીરમાં 7 છે, શરીરના ઉપર 3 છે, શરીરના નીચે 2 છે, ને એ સિવાયના એક્સ્ટ્રા વધારા જેવા છે. આ બધી બહાર થાય છે. શરીરની અંદર 7, શરીર નીચે 2, એટલે 8, 9, ઉપર 3 બની શકે. બહાર કેન્દ્રો આ તો મૂળ છે, પણ કુલ 16 કેન્દ્રો છે. પાછા ઉપરના કેન્દ્રો પાછળ છે, જ્યાંથી મહત્વના કેન્દ્રો છે એમ કહેવાય છે. તમે કદાચ જોયું હશે આપણે ત્યાં બધું છે, સિમ્બોલિક છે. નાનું બાળક જન્મે જ્યારે એની છઠ કરવામાં આવે છે, ષષ્ઠી કરવામાં આવે છે, ત્યારે ભીતમાં લીટા ઉભા લીટા દોરવામાં આવે છે. તમે જોયું હશે ને ષોડશ માતૃકા કહે છે. ષોડશ માતૃકા એમ શબ્દ છે સંસ્કૃતમાં. પૂજન કરવામાં આવે છે, ષોડશ માતૃકાઓનું પૂજન કરવામાં આવે છે, જન્મ પાડતો પહેલાં એનું, અને પછી પૂજન કરવામાં આવે છે. ષોડશ માતૃકા માતૃકા માતૃ એટલે માં, અને કયો શબ્દ લગાડે સંસ્કૃતમાં એટલે નાની માં, એટલે છોટી જેને યાર નાની ગઈ, નાની એટલે આપણે મમ્મી મમ્મી નહીં, નાની માં મોટી માં નાની માં એમ અર્થ, નાની માં તૃપકા એટલે નાની માં, છોકરો એટલે એના કરતા મોટી, એ રીતે ક્રમ પડેલા છે. સોળ આપણી શરીરમાં આપણને પોષણ આપનારી એવી સોળ શક્તિઓ છે, એ બધી માતૃકાઓ છે. સોળ કેન્દ્રો મારફત સોળ શક્તિઓ, સોળ શક્તિઓ આપણને પોષણ આપતી હોય છે ત્યારે આપણે જીવતા હોઈએ છીએ. સોળ આપણે એવી છે કે સોળ માતૃકાઓ છે, એના ઉપર પછી ઉપર ચાર માતૃકા આવેલી છે, જેને શ્રી અરવિંદ કહ્યું છે માહેશ્વરી, મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી, એમ ચાર માતૃકાઓ છે. એના ઉપર એક જ છે, ચારેની મળીને પણ સોળને મળીને ચાર થાય છે, ચારને મળીને એક થાય છે, એને કહેવાય છે અદિતિ અથવા અધ્યાશક્તિઓમાં આવે છે. આપણે આ ક્રમ છે, આપણે ભૂલાઈ ગયો છે, એટલું જ કામ છે, બીજું કંઈ નથી. પણ માતાજી જે પોતાની સ્વતંત્ર અનુભૂતિથી જે માતાજી સમજાવ્યું છે ને એ વિશેષ મળતો લખવા માટે, એનાથી આપણને આપણી પરંપરાનો સાચો અર્થ સમજાય શું છે. આ રીતે જેમ જેમ આપણું એક એક કેન્દ્ર ખુલતું જાય છે, માતૃકા જાગૃત થતી હોય છે. એમ કરતા પ્રકાશનો સ્તંભ ઉપર ચડી રહ્યો છે, ચડતા 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 એ મસ્તક સુધી જાય છે. સાત કેન્દ્રો ઉઠી જાય છે, મૂળાધાર પહેલું છે, ત્યાંથી આપણે ગણીએ તો સહસ્ત્રાધાર છે, એ સહસ્ત્રાધાર એનું સાતમું કેન્દ્ર છે. એમ સાત કેન્દ્રો સુધી આગળ ઉઠી છે. માતાજી કહે છે ત્યાં ગયા પછી ચંદ્રના બિંબ જેવું બિંબ રચાય, મસ્તકના પરથી એક પ્રકાશમય બિંબ, સૌમ્ય પ્રકાશમય બિંબ છે, સૌમ્ય સોમ કે છે, એને સોમ કે, સોમ કે ચંદ્ર, સોમવાર આપણે કહીએ, સોમવારી ચંદ્રનો વાર, સોમ ચંદ્ર બિંબ, સૌમ્ય શાંત, અને પૂનમનો ચંદ્ર જોયો છે ને એ પ્રકાર સૌમ્ય શાંત પ્રકાશ છે, એમાં શાંતિ એનો અનુભવ આવતો છે, એકદમ અહંકાર વિલીન થઈ ગયો હોય છે, ઘર શાંતિ અનુભવતી હોય છે, એ વખતે આપણા શરીરના જજુ બિંબ તૈયાર થતો હોય છે. પછી એ સ્તંભ ઉપર વધારે છે. અહીંયા સુધી વ્યક્તિગત ચેતના છે, વ્યક્તિગત ચેતના પછી વૈશ્વિક ચેતનામાં પ્રવેશ છે. એમ હોય છે નાની નદી વહેતી વહેતી આવે મોટી નદીમાં પ્રવેશે, નાના નદીઓ હોય છે વહેતી વહેતી આવે ગંગા નદી તો જોડાઈ જાય, પછી ગંગા નદી આગળ વધે. એમ આપણી ચેતના એવી છે કે વ્યક્તિગત ચેતના એટલે આપણા સૌથી નીચે કોષોની ચેતના છે, કોષોની ચેતના વહેતી વહેતી આવે આપણા વ્યક્તિ ચેતનામાં આવે છે, વ્યક્તિ ચેતના વહેતી વહેતી જાય વૈશ્વિક ચેતનામાં આવે છે, વૈશ્વિક ચેતના આગળ વહેતી વહેતી જાય વિશ્વાતીત ચેતનામાં આવે છે, અને વિશ્વાતીત ચેતના વહેતી વહેતી જાય ત્યારે પછી પરબ્રહ્મ પરમ ચેતનામાં જઈને વિલીન થતી હોય છે. આ પ્રકારે આપણા તબક્કાઓ છે બધા. વ્યક્તિગત ચેતનાનો છેલ્લો તબક્કો છે સહસ્ત્ર ચક્ર. સહસ્ત્ર ચક્રમાં તમે ઉપર વટી જાઓ એટલે પછી વૈશ્વિક ચેતનામાં તમારો પ્રવાસ શરૂ થાય છે. આપણે પ્રવાસે જતા દિલ્હી જતા હોય તો ગુજરાત રાજ્ય વટાવીએ અને મહારાષ્ટ્રમાં પ્રવેશીએ, એ આ તબક્કાઓ છે, બીજું કંઈ. સહસ્ત્ર ચક્ર વટાવો એટલે તમે વૈશ્વિક ચેતનામાં પ્રવેશ કરો છો, વૈશ્વિક ચેતનામાં પ્રવેશ પૂરો થાય છે પછી વૈશ્વિક ચેતના એ પૃથ્વીની ચેતના છે, આપણા સૂર્યમંડળની ચેતના છે, આપણું સૂર્યમંડળ સોલર સિસ્ટમ એની ચેતના છે. એ ચેતનાનો પ્રવાસ પૂરો થાય તો સોલર સિસ્ટમમાંથી તમે બહાર નીકળવા છો એટલે બ્રહ્માંડની ચેતના. આપણું સૂર્યમંડળ છે, આપણું વિશ્વ છે, એમાં પૃથ્વી આપણું સદસ્ય છે, પૃથ્વીમાં આપણે છીએ, સમજી ગયા ને. આ સોલર સિસ્ટમ આપણું જે સૂર્યમંડળ છે એ આપણું વિશ્વ છે, વિશ્વ વૈશ્વિક ચેતના ત્યાં સુધી સોલર સિસ્ટમથી પણ જ્યારે ઉપર આગળ જઈએ છીએ આપણે ચેતના કહેવાય છે, એટલે વિશ્વાથી જ ચેતના થઈ જાય છે, એને બ્રહ્માંડની ચેતના કહેવામાં આવે છે, સમજી ગયા. બ્રહ્માંડ ચેતના અને બ્રહ્માંડ ભેદીને જ્યારે નિરાકાર ચેતનામાં પ્રવેશીએ છીએ આપણે, બ્રહ્માંડ સુધી સાકાર ચેતના છે બધી, બ્રહ્માંડ ભેદીને ઉપર ચાલે જાય છે આપણે પરમ ચેતનામાં પ્રવેશીએ છીએ. એટલે વ્યક્તિગત વૈશ્વિક વિશ્વાતીત વિશ્વથી અતીત એટલે બ્રહ્માંડની ચેતના, પછી પરમ ચેતના, આપણો પ્રવાસ હોય છે સતત. જો આ રીતે એ સ્તંભ ઉપર ચડતો જાય છે, પ્રચંડ સૂર્ય રૂપે ફેલાઈ ગયો, સૂર્ય સૂર્યની ચેતના વિશ્વાસી ચેતના છે, આપણી વિશ્વાસી ચેતના છે. ચંદ્રની ચેતના સોમ જેને કહેવાય છે એ વૈશ્વિક ચેતના ગણાવી છે, અને અગ્નિની ચેતના એ વ્યક્તિગત ચેતના ગણાય છે. એના વિશ્વમાં નામ છે અગ્નિ, સોમ અથવા વિદ્યુત છે ને વિદ્યુત, અને સૂર્ય વ્યક્તિગત ચેતના એટલે અગ્નિ, વૈશ્વિક ચેતના એટલે વિદ્યુત અથવા સોમ, અને વિશ્વાસી ચેતના એટલે સૂર્ય. આ સૂર્યના ઉપર પછી જે ચેતના છે એ છે કર્મ ચેતના, નિરાકાર ચેતના. કોઈ આકાર નથી, કોઈ જગત નથી, જગત વિહોણી એક ચેતના ફેલાયેલી છે અસ્તિત્વમાં, શુદ્ધ અસ્તિત્વમાં છે, એવી ચેતના છે, કર્મ ચેતના છે. સમજીએ, સૂર્યરૂપે ફેલાઈ ગયો, ખૂબ જ ઝળતા અને અનેક રંગો વાળા દરેક કેન્દ્ર છે, એનો વિશિષ્ટ રંગ છે, વિશિષ્ટ પ્રકાશ રંગ છે. કર્મ ચેતના જે પ્રકારે વાઇબ્રેટ થતી હોય છે, આંદોલનો કરતી હોય છે, એનો રંગ બદલાતો હોય છે, પ્રકાશનો રંગ બદલાતો હોય છે. જેમ જેમ વાઇબ્રેટ વધતી જાય એમ પ્રકાશ રંગ વધારે ઘેરો બનતો હોય છે. જેમ સૂર્ય પ્રકાશનો છે એમ એ પ્રમાણે સૂર્યનો પ્રકાશ છે સપ્તરંગની જેમ બોલતો, સાત રંગ છે જ અંદર. સૂર્યની અંદર બધા સમાઈ ગયેલા હોય, સૂર્ય પ્રકાશમાં સમાઈ ગયેલા હોય પછી જ્યાં સૂક્ષ્મ જગતમાં પણ, તો આ સાત કેન્દ્રોના સાત પ્રકાશ રંગો મળીને સૂર્ય બની જાય છે. અંતિમ બરોબર, ખૂબ જ ઝળતા અને અનેક રંગો વાળા એમાંથી પછી આખી પૃથ્વીને ઢાંકી જતા સોનેરી પ્રકાશની વર્ષા. જ્યારે સૂર્યને ક્રોસ કરી છે આપણે આથી મનસમાં પ્રવેશ, જે સુવર્ણ પ્રકાશ આવે છે, જે સુવર્ણ પ્રકાશમાં પ્રવેશ થાય ત્યાંથી એ સૂર્ય આથી મનસ ચેતનાની છે અવતરણ પામવા લાગી, અને માતાજીને એમ લાગ્યું સોનેરી પ્રકાશની વર્ષા થઈ રહી છે. વ્યક્તિગત કક્ષાએ આ એમનો અનુભવ, અવતરણનો અનુભવ હતો. વૈશ્વિક કક્ષાનો અનુભવ હતો ગ્રાઉન્ડ પર થયો, સપ્તમી સાલમાં જે 29 એપ્રિલ લોકો સપ્તાહના રોજ જે સાંજે 5:45 અનુભવ આવેલો એ વૈશ્વિક કક્ષાનો વ્યક્તિગત. એ પછી પ્રકાશનો એક ધીરે ધીરે નીચે ગયો અને એક જીવંત પ્રકાશનો બનેલો લંબગોળ બની ગયો. નીચે અવતરણ પામ્યો, શરીરના આજુબાજુ એક તેજો વલય નિર્માણ કર્યો, એને અંડાકૃતિ હોય છે શિવલિંગ જેવું, આપણે જ્યોતિર્લિંગ કહીએ છીએ, એ જ્યોતિર્લિંગ તરીકે બની ગયો, લંબગોળ બની રહ્યો. માતાજી આ શબ્દો નહોતા, વૈદિક શબ્દો બહુ ઓછા હતા, એટલે માતાજી તો એક્ઝેક્ટ જેવું દેખાતું હતું એવું વર્ણન કરતો કે લંબગોળ બની ગયો. આપણે સમજવાનું છે કે એ છે જ્યોતિર્લિંગનો અનુભવ છે. અને એ બધા ચક્રોને મસ્તકની ઉપરનું ચક્ર, મસ્તક, ગળું, રુધિર, પેટનો મધ્યભાગ, કરોડરજ્જુનો પાયો, જેથી પણ નીચેના ભાગમાં આવેલા ચક્રોને, દરેક ચક્રને એક ખાસ રીતે જાગૃત કરતો ગયો અને ગતિમાં મુક્ત ગયો. જેમ જેમ એ સ્તંભ નીચે ઉતરતો ગયો, જે કેન્દ્રને સ્પર્શે એ કેન્દ્ર સક્રિય બની જાય, જાગૃત બની જાય. દરેકના રંગ જુદા જુદા છે. આપણે જો ક્રમશઃ જોઈએ તો સહસ્ત્રાર્થ ચક્ર છે એ શ્વેત રંગનું છે, કપૂર ગૌરવ કપૂર જેવા શ્વેત રંગનું છે. અહીંયા આવ્યો એટલે આછો નીલ પ્રકાશ છે, આછો એકદમ. અહીંયા ગયો એટલે ઘાટો નીલ પ્રકાશ છે, જેને નીલકંઠ કહેવામાં આવે છે, ભગવાન શંકરનું સ્વરૂપ છે નીલકંઠ. હૃદયમાં છે એ ગ્રીન પ્રકાશ છે, લીલો પ્રકાશ છે. નાભીમાં છે એ છે સિંદુરીયો પ્રકાશ છે. ઇન્દ્રિયનું જે કેન્દ્ર છે ત્યાં છે લાલ પ્રકાશ છે, અને મૂલાધારમાં જાંબલી પ્રકાશ છે. એના નીચે જઈએ તો ગોઠણમાં એક કેન્દ્ર છે, પગના નીચે પગની પાસે કેન્દ્ર છે, ગોઠણનું કેન્દ્રમાં છીએ, પાછો શ્યામ પ્રકાશ છે, પાછો કાળો, અને પાસે ઘાટો કાળો પ્રકાશ છે જેને કૃષ્ણ પ્રકાશ કહેશે. આ પ્રકારના રંગો હોય છે. દરેક કેન્દ્ર પાસે ઓલો પ્રકાશ ઉપરથી આવ્યો સુવર્ણ પ્રકાશ, એટલે એનું રૂપાંતર ચક્રમાં જે પ્રકાશ ખરેખર કામ કરતો એમાં થઈ જતું, અને પ્રકાશ સક્રિય બની જતો. આ રીતે પોતાની રીતે એને સક્રિય કરતી ગયા. નીચે ઉતરતા પ્રવાહો પછી દરેક ચક્રને એક જાગૃત કરતો ગયો અને ગતિમાં મુક્ત ગયો. ભીચણની ઊંચાઈ આગળ ઉપર ચડતા અને નીચે ઉતરતા પ્રવાહો એકબીજા સાથે જોડાઈ ગયા. ભીચણની પાસે, ગોઠણ પાસે નીચેથી જે પ્રવાસ આવતો હતો એ ઉપર થઈને પાછો ત્યાં જઈને જોડાઈ ગયો. આ જે ડિચણનું કેન્દ્ર છે આપણું, એ છે અવચેતનનું કેન્દ્ર. અવચેતન કેન્દ્ર પાસે એ અવચેતનને જાગૃત કરવા માટે ત્યાં જોડાઈ ગયો. મૂળ કહેવાનું એમ છે, આપણે અવચેતનમાં પણ જાગૃત થઈ જઈએ છીએ, અવચેતન જે હોય છે એમાં પણ આપણે જાગૃત થઈએ છીએ, એકબીજા સાથે જોડાઈ ગયા. એ પરિભ્રમણ આ રીતે અસ્ખલિત બની ગયું અને પૂર્ણ સર્કલ તૈયાર થઈ ગયો. ઉપર નીચે ઉપર નીચે જવા લાગ્યો અને આખા એ સ્વરૂપને તેને જીવંત પ્રકાશના એક પ્રચંડ લંબગોળથી વેઠી લીધો. આખું શરીર, આપણો ઓરા, આપણું પ્રકાશ ખોલે છે, સુવર્ણમય બની ગયો. આ આખી પ્રક્રિયા છે. અચાનક એ શરીરમાં અવતરણ પામે છે, શું શું ઘટનાઓ બને છે, પ્રક્રિયાઓ બને છે એનું વર્ણન માતાજી કરી રહ્યા છે. પછીથી ચેતના ધીરે ધીરે એક એક અવસ્થામાં થતી, દરેક જગતની આગળ અટકતી અટકતી શરીરની ચેતના પાછી આવી ગઈ, ત્યાં સુધી નીચે ઉતરતી ગઈ. પછી કે છે માતા જે કે મારી ચેતના નીચે અવતરણ પામવા લાગી, દરેક કેન્દ્ર પછી અટકતી હતી. દરેક આપણું કેન્દ્ર એ એક એક જગત છે, સૂક્ષ્મ જગત છે, એનું પ્રવેશ દ્વાર જેવું છે, એનું પ્રવેશ દ્વાર છે. એ કેન્દ્રમાંથી એ જગતમાં પ્રવેશ મળે છે. જગત પાછી અટકતી ગઈ, અંદર જોતી ગઈ અને નીચે ઉતરતી ગઈ. આ પ્રમાણે માતાની ચેતના નીચે ઉતરણ પામ્યું. શરીરની ચેતનામાં પાછા આવી જવાની ક્રિયા મારી સ્મૃતિ ચોક્કસ હોય તો નવમી અવસ્થા હતી. ઇટ વોઝ ધ નાઇન્થ સ્ટેજ, નવમી અવસ્થા હતી. માતાજીની સ્મૃતિ બહુ સ્પષ્ટ હોય છે. આપણે સંદર્ભ આપણે સમજીએ ને તો આપણને સંદાસ આવશે. આ ક્ષણે શરીર હજી તદ્દન અટલ અને સ્થિર હતું. મારું શરીર અટલ અને સ્થિર હતું. નવમી અવસ્થા કેવી રીતે હું તમને સંદર્ભ આપું. તમને હું આપણે દુર્ગા સપ્તશતીનો હું તમને સંદર્ભ આપું. આપણે ત્યાં નવદુર્ગાની કલ્પના છે. નવદુર્ગા છે, દુર્ગા શબ્દનો અર્થ છે શરીરમાંની ચેતના. શરીરને દુર્ગ કહેવામાં આવે છે. દુર્ગ એટલે કિલ્લો, દુર્ગ એટલે કિલ્લો. અને કિલ્લામાં, આ શરીરરૂપી કિલ્લામાં રહેનારી વ્યક્તિગત ચેતના એને કહેવાય છે દુર્ગા. આ બહુ મૂળ શબ્દ છે. દુર્ગા શબ્દના ત્રણ અર્થો, ત્રણ થી ચાર અર્થ આપ્યા છે. એક અર્થ મેં કહ્યું આ મૂળ અર્થ છે. શરીરમાં રહેનારી ચેતના એટલે દુર્ગા, વ્યક્તિગત ચેતના એટલે દુર્ગા. શરીરરૂપી દુર્ગમાં કિલ્લામાં એ રહે છે, દુર્ગા. બીજો શબ્દ છે દુર્ગતિ નાશની દુર્ગા કહે છે. જે આપણી દુર્ગતિનો નાશ કરે છે એ દુર્ગા. દુર્ગતિનો, આપણી જે અધપતનનો જે નાશ કરે છે, પતનનો નાશ કરે છે એ દુર્ગા. ત્રીજો છે અર્થ છે જે ચેતના આપણને દુર્ગમ એવા પરમ ચેતનામાં, દુર્ગમ એવા પ્રદેશમાં લઈ જાય છે, દુખ્યા વગરના, જ્યાં આપણે જઈ શકતા નથી કોઈ વખત, જેવા પ્રદેશમાં, ચેતનાના પ્રદેશમાં લઈ જાય છીએ એવી ચેતના એટલે દુર્ગા. ત્રણ અર્થ છે. દુર્ગમ પ્રદેશમાં લઈ જનારી દુર્ગા, આપણી દુર્ગતિનો નાશ કરનારી દુર્ગા, અને આપણા શરીરરૂપી દુર્ગમાં રહેનારી ચેતના એ દુર્ગા. આ દુર્ગા છે. આવી દુર્ગાઓ કેટલી થઈ એમ કલ્પના કરો. શરીરના અંદર આપણા સાત કેન્દ્રો, શરીરના અંદર સાત કેન્દ્રો, અવચેતન ને અચેતનના બે કેન્દ્રો મળીને કુલ નવ કેન્દ્રો. આ નવ કેન્દ્રોની નવદુ ચેતના, નવ પ્રકારની ચેતના, એટલી નવદુર્ગા. ધ્યાન રાખજો. આ સીધો સ્પષ્ટ અર્થ છે. આપણે ત્યાં આપણા દુર્ગા સપ્તસતીમાં પણ અર્થ આપેલો છે. હિન્દી પાઠમાં આપણે એ અર્થ આપેલો છે. આ જ બધા અર્થો છે. આ બધા અર્થો છે. આપણા દરેક કેન્દ્રની ચેતના સ્વતંત્ર છે એવું લાગે છે આપણે. સ્વતંત્ર આમ સ્વતંત્ર નથી, સ્વતંત્ર લાગે છે. જેમ આપણે કહીએ ને પેટીનો સૂર સ્વતંત્ર છે. દરેક પેટીનો એક એક સૂર હોય, એક પટ્ટી હોય, એ સ્વતંત્ર હોય, પણ ખરેખર સ્વતંત્ર હોતી નથી. છેલ્લે તો એક ઠેકાણે ગોઠવાઈ જ ગઈ હોય છે. નીચે બીજો તો હવા એક ઠેકાણે જ મળતી હોય છે એમને. એ રીતે પદ્ધતિ છે. સૂર જુદા હોય પણ મૂળ ઉગમ એક જ હોય છે. આ નવદુર્ગા છે. નવદુર્ગાનો સાક્ષાત્કાર મૂળ જેનો આ વખતનો અનુભવ છે. પણ માતાજીએ આ દ્વારા આપણને શું સમજાવ્યું છે કે જ્યારે અતિ મનસ ચેતના આપણામાં પ્રવેશે છે ત્યારે ત્રણ ઘટનાઓ બને છે. ઘટના એક, દરેક ચક્ર જાગૃત થવા માંડે છે, બે, આપણું જે પ્રકાશ વલય છે એ શુદ્ધ અને સુવર્ણમય થઈ જાય છે, એ બીજો ઘટના છે. ત્રીજો, આપણે અવચેતનમાં પણ જાગૃત થઈ જઈએ છીએ. ત્રણ પરિણામો આપણા આખા અનુભૂતિનું રહસ્ય છે. આપણે ધ્યાનમાં રાખવું છે એના માટે. હમણાં તો આપણે એમ સમજો કે આપણે શબ્દોથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ભવિષ્યમાં જ્યારે ક્યારે અનુભવ આવે પ્રકાશના અવતરણનો સમજો કે માતાજીએ પોતાને ધ્યાનમાં 1914 રોજ આવેલી અનુભૂતિમાં આપણને આ વર્ણવેલું છે. તરત તમે આ પ્રાર્થના ધ્યાનભૂતિ સમજો અને સમજવાનો પ્રયત્ન કરશો, ખૂબ તમને સમજાશે. ખરેખર માતાજી, પ્રાર્થના અને ધ્યાન એ પુસ્તક એવું છે, જ્યારે પણ કોઈ પણ અનુભૂતિ આવે તો આ પુસ્તક ખોલીને શોધવાનો પ્રયત્ન કરો કે માતાજીને ક્યાં અનુભૂતિ આવી છે. એને કારણે શું થશે, તમને એ અનુભૂતિનો સાચો અર્થ શું છે, એનું સાચું મહત્વ શું છે એ સમજાશે. ખાલી આપણે આડાઅવળા નહીં ચાલે છે. આપણો તો જીવ એટલો નાનકડો હોય છે કે નાનકડી અનુભૂતિ આવે તો આપણે આલો હો અનુભવ મહાન અનુભૂતિ આવી ગઈ, અહંકારમાં આપણે પાછા થઈ જઈએ છીએ. એના કરતાં પ્રાર્થના ધ્યાન વાંચવા શરૂ કરશો ને તમે વધારે વધારે નમ્ર થતા હશો. ના, આપણે તો ક્યાંય નથી. આ અનુભૂતિઓ, ભવ્ય અનુભૂતિઓ આમાં સહજ રીતે માતાજીએ વર્ણવ્યું છે, છતાં પણ માતાજીનો કોઈ અભિમાન નથી. આપણે પણ સમજવું જોઈએ. હા હા, આપણા માટે રેડી રેકનર જેવું કામ છે પ્રાર્થના ધ્યાન. એટલે સાધુમાં કોઈ પણ અનુભૂતિ આવે તો પ્રાર્થના ધ્યાન ખોલો અને સમજવાનો પ્રયત્ન કરો કે એમાં ક્યાં માતાજીએ સાચું શું કર્યું છે, એ સમજવાનો પ્રયત્ન કરો છે. અહીં આપણે વિરમીએ.